તારીખ 22/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 104.
પહેલો બીજા પેરેગ્રાફ છે, પહેલો પેરેગ્રાફ પૂરો થયો. મતિ અને શ્રુત જ્ઞાન આ બે ભેદ લીધા, મતિ અને શ્રુત જ્ઞાન, અને તે બંને મિથ્યા અને સમ્યક, કુરૂપ અને સમ્યક બે પ્રકારે હોય છે. તેમાં મિથ્યાત્વનું મતિ શ્રુત રૂપ જાણવું છે, તે જાણવામાં સ્વ પર વ્યાપક અવ્યાપકની જાતિ નથી. શું કહેવું છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ પણ મતિ શ્રુત જ્ઞાન દ્વારા જાણે છે, એવું જે જાણવું થાય છે, તે જાણવામાં પોતે જ્ઞાનથી ક્યાં વ્યાપ્યો છે અને ક્યાં નથી વ્યાપ્યો એની પોતાની જાતને અને પરની જાતની એને ખબર નથી. વ્યાપકપણાના દૃષ્ટિકોણથી તેનું જાણવું બરાબર નથી એમ કેવું છે. જ્યાં પોતે વ્યાપતો નથી ત્યાં વ્યાપે છે એવું જાણે છે, જ્યાં જ્યાં પોતે વ્યાપેલો છે ત્યાં એ કેટલામાં કેટલા ક્ષેત્રમાં કેટલા દ્રવ્યમાં ભાવની કેટલી મર્યાદામાં પોતે વ્યાપેલો છે એની એને ખબર નથી. મતિશ્રુત જ્ઞાન તો ક્ષોભસમ કા ભેદ હૈ, જૈસે આંખ મેં ચશ્મા કા નંબર હૈ, કિસી કો એક નંબર, કોઈને બે નંબર, કોઈને ત્રણ નંબર, તો એ આંખના જોવાના નો પ્રકાર બતાવ સૂચવે છે. ચશ્માનો નંબર એ આંખના જોવામાં કેટલો ક્ષોભસમ છે, કેટલું ઓછું જાણે કે કેટલું વધારે જાણે, કયા પ્રકારે જાણે એ સૂચવે છે. એમ મતિ જ્ઞાન પણ એક જાણવાનો ભેદ છે, એ જ્ઞાનનો જ ભેદ છે. શ્રુત જ્ઞાન એ પણ એક જાણવાનો ભેદ છે. એમ જ્ઞાન, મતિ અને શ્રુત એ બે ભેદે જાણી રહ્યું છે. છદવસ્થનું જ્ઞાન, ચાહે તે મિથ્યા દ્રષ્ટિ હો કે ચાહે તે સમ્યક દ્રષ્ટિ હો, એનું મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનું જાણવું એમાં બે પ્રકાર પડે છે એટલું કેવું છે. એમાં પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી જે જ્ઞાન નિમિત્ત થઈને ઉપજ્યું એટલે એનું માધ્યમ વચમાં આવે છે. પર પદાર્થને જાણે છે, સ્વપદાર્થને અનાદિથી મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન જાણતું નથી. જે પર પદાર્થ એના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એમાં ઇન્દ્રિયોનું નિમિત્ત છે, ઇન્દ્રિયોનું માધ્યમ છે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠો મન. આદ્રવ ઇન્દ્રિય શરીરના અવયવ એને નિમિત્તભૂત છે. એટલું થવામાં જે પ્રકાર પડ્યો પ્રથમ જ પદાર્થને જાણવામાં, તેમાં પહેલો ભેદ મતિ જ્ઞાનનો છે, અને જે પદાર્થને જાણે છે તે પદાર્થમાં તે વિશેષ એના ભાવોને જાણે. જાણનાર પદાર્થ આ છે એ જાણ્યા પછી એના વિશેષ ભાવોને જાણે. જેમ કે એક સુગંધ છે, તો નાક દ્વારા સુગંધનો કે દુર્ગંધનો ખ્યાલ આવ્યો એમાં પહેલાં મતિ જ્ઞાન ઉપજ્યું કે આ કોઈ ગંધ છે. તો ગંધ છે એમાં કંઈ કાન દ્વારા જ્ઞાન ન થયું, આંખ દ્વારા જ્ઞાન ન થયું, પણ નાસિકાથી ખ્યાલ આવ્યો કે કોઈ ગંધ આવે છે. પછી એ સુગંધ છે કે દુર્ગંધ છે એ શ્રુત જ્ઞાન નક્કી કરે વિચારે છે. સુગંધ હોય તો એ ગુલાબની સુગંધ છે કે બીજી કોઈ જાતની સુગંધ છે, બીજા કોઈ પ્રકારની સુગંધ છે, કયા પ્રકારની આ સુગંધ છે, એ બધું શ્રુત જ્ઞાનનો વિષય થઈ જાય છે. એને અર્થથી અર્થાંતર અહીંયા નામ આપ્યું. એવું જે જાણવું તેને અર્થથી અર્થાંતર, એટલે પદાર્થ તે અર્થ છે અને એનો એનું સ્વરૂપ ચોક્કસ કરવું શ્રુત જ્ઞાનમાં, કે આ દુર્ગંધ છે અથવા આ સુગંધ છે અથવા આ પ્રકારની સુગંધ છે, એવું જેટલી કોઈ વિશેષતા તે એનું સ્વરૂપ નક્કી કરવું, વિશેષતા સહિત એને જાણવું, એ શ્રુત જ્ઞાનનો પ્રકાર છે. એટલે પદાર્થને સિદ્ધું ઇન્દ્રિય જ્ઞાનમાં વિષય કરી લે છે ત્યારે મતિ જ્ઞાનનો પ્રકાર છે. એવો મતિ જ્ઞાનને શ્રુત જ્ઞાનથી જાણવાનો જ્ઞાનનો પ્રકાર, બે પ્રકારે જ્ઞાનનું ઉપજવું, બારમા ગુણ સ્થાન સુધીના તમામ સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ જીવોને થાય છે. આ સ્થિતિ છે જ્ઞાનની, મતિ શ્રુતની. તો હવે એ વિષયમાં સ્પષ્ટીકરણ કરે છે કે મિથ્યા દ્રષ્ટિનું મતિ શ્રુત રૂપ જાણવું થાય છે તે જાણવામાં સ્વ પર વ્યાપક અવ્યાપકની જાતિ નથી. એ સ્વમાં વ્યાપક કે અવ્યાપક છે એની જાતિની એને ખબર નથી, પરમાં વ્યાપક છે કે અવ્યાપક છે એની જાતિની એને ખબર નથી. એટલે વ્યાપકપણાના દૃષ્ટિકોણથી તેનું જાણવું થતું નથી, સાચું જાણવું થતું નથી. એ પરમાંથી વ્યાપતો હોવા છતાં વ્યાપતો હોવાનો જાણે છે, પર પોતામાં નહીં વ્યાપતું હોવા છતાં પોતામાં પર વ્યાપે છે એવું એને જાણવું થાય છે. એટલે વ્યાપ્ય અવ્યાપક, આ વ્યાપ્ય અવ્યાપકની સ્વપરના સંબંધમાં એની જાતિ છે એ શુદ્ધ નથી. જ્ઞાન જાણતું હોવા છતાં શુદ્ધપણે જાણતું નથી એમ કહેવાય છે. સ્વમાં વ્યાપવું અને પરમાં વ્યાપવું, સ્વપરની વ્યાપક અવ્યાપકપણાની જે પરિસ્થિતિ છે એ આ મતિ શુદ્ધ જ્ઞાન મિથ્યા દ્રષ્ટિનું યથાર્થ જાણતું નથી, શુદ્ધપણે જાણતું નથી. એટલું લેવું છે. એમાં જાણવું એ વાનગી છે. જે જ્ઞાન પરને જાણી રહ્યું છે તે જ્ઞાન પણ તારી જ વાનગી છે. તો ત્યાં જાણવું એટલું લેવું છે વાનગીમાં, પરને જાણવું તે તારી વાનગી છે એમ લેવું નથી. પર જણાય છે, પર જ્ઞાનમાં જણાય છે આપોઆપ, એને બંધ કરી શકાતું નથી. આ જીવ ભૂલ શું કરે છે કે હું પરને જાણું છું તો મને પર જણાય છે. જ્ઞાનમાં જ્ઞાનમાં સૂક્ષ્મ વિચાર છે. ખરેખર તો જ્ઞાન છે એ દર્પણવત છે. જેમ દર્પણમાં સામે જે કોઈ બિંબ હોય એનું પ્રતિબિંબ પડે, એમ જ્ઞેય જાણવા યોગ્ય જે કોઈ પદાર્થ હોય એનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે આપોઆપ જ. તો એવું જે જાણન ક્રિયા થાય છે એ જાણનપણું છે એ એની માનવી છે. જાણન, જાણક એનો સ્વભાવ છે. હવે એમાં ભૂલ શું કરે છે કે હું એને જાણું છું, હું એને જાણું છું અને એ જાણવામાં ન ધારું, ન જાણવાનું ચાહું ઈચ્છું તો ન જાણું ને જાણવાનું ઈચ્છું તો હું જાણું. જો હું જાણવા ઈચ્છું તો એ જાણું અને ન જાણવા ઈચ્છું તો ન જાણું. એવું કંઈક એને અંદરમાં ખોટું, જે સહજ જાણવું છે, જાણવાનો જે સહજ સ્વભાવ છે એની સહજતા એને નથી. કૃત્રિમતાથી એ જાણતો હોય એવી રીતે જાણે છે. જાણવા જાણવામાં ફેર છે. એ તો સૂક્ષ્મ ભાવ છે, એટલો હજી પકડાય કે ન પકડાય. પણ જ્યારે મિથ્યા દ્રષ્ટિ જીવને પર પદાર્થનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે ત્યારે એને આ ભાવ હોવાથી, અભિપ્રાય આવો હોવાથી કે હું એને ઈચ્છું તો જાણું, હું એને ન ઈચ્છું તો ન જાણું, તો એ અભિપ્રાયને વશે શું કરે છે કે એ પદાર્થની એ સન્મુખ થાય છે, જ્ઞાનને પર સન્મુખ કરે છે. નહીં, સન્મુખ એટલે રાગ એમ નહીં, પછી તો એના નિમિત્તે રાગ ઉપજી જાય છે. ચારિત્ર જ્ઞાન, ચારિત્ર ગુણનો રાગ તો પર્યાય છે, અહીંયા જ્ઞાનનો જ વિષય ચાલે છે. તો એ પર સન્મુખ થાય છે ત્યારે રાગ આપોઆપ ઉપજી જાય છે, ચારિત્ર ગુણને નિમિત્ત પડે છે રાગ થવામાં. આવું જ્ઞાન, પર સન્મુખ થયેલું છદમસ્તનું જ્ઞાન રાગ થવામાં નિમિત્તભૂત થાય છે. પર સન્મુખ થાય છે, એ પર સન્મુખ થઈને જાણવું એવું જ્ઞાનનું સ્વાભાવિક સ્વરૂપ નથી. જો એ પર સન્મુખ ન જાય, ન થાય અને પરિપૂર્ણ રીતે અંતર્મુખ રહે, તો પણ તમામ લોકાલોક એના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય એવું એનું સામર્થ્ય છે. એટલે પર સન્મુખ થાઉં તો જ હું જાણું, એવા અભિપ્રાયથી એ પરને જાણવાનો પ્રયત્ન કરે છે. ન પ્રયત્ન કરે તો જાણવું તો બંધ થવાનું જ નથી, કેમ કે એ સહજ સ્વભાવ છે. પણ આ જીવ એવા અભિપ્રાયથી પર સન્મુખ થાય છે એટલે એને કુતૂહલ વર્તે છે અનેક વિષયમાં, કે હું આને જાણું, હું આ જાણું, હું આ જાણું, આ જાણું, આ જાણું, ઘણું જાણું, એમ એ પર સન્મુખ થવાના અભિપ્રાય સહિત જાણે છે. એ પર સન્મુખ થવું એ જ્ઞાનનો સ્વભાવ નથી, પણ જ્ઞાનનો વિભાવ છે. એક વાત. બીજું થોડો જ્ઞાનનો વિશેષ સ્પષ્ટ કરી લઈએ, જ્યારે પ્રકરણ એજન્ડા ઉપર આવ્યું છે ત્યારે. હા, કે મિથ્યા દ્રષ્ટિ જીવ માત્ર પર સન્મુખ થાય છે એમ નથી, પણ મિથ્યા દ્રષ્ટિ જીવને વ્યાપ્ય અવ્યાપકની જાતિ જાણવામાં ચોખ્ખી નહીં હોવાથી, શુદ્ધ નહીં હોવાથી, યથાર્થ નહીં હોવાથી તન્મય થઈને જાણે છે. જાણતા એ તન્મય પણ કરે છે, તો એ તન્મય પણ કરવું એવું તો બની શકતું નથી. જ્ઞાન કોઈ જ્ઞાની સાથે તન્મય થાય, ભળી જાય, મળી જાય એ તો અસંભવિત ને અશક્ય છે. એક દ્રવ્યથી અન્ય દ્રવ્ય મળતું નથી, તો એ પોતે નહીં તન્મય થઈ શકતો હોવા છતાં તન્મયપણાનો એને આભાસ થાય છે કે મને ગળ્યું લાગ્યું, મને ઠંડુ લાગ્યું, આગને જણાયું તેથી મને આવી અસર થઈ, મને સુખ થયું, મને દુઃખ થયું, વેદના જણાણી માટે મને દુઃખ થયું, સાતા જણાણી માટે મને સુખ થયું. શ્રદ્ધા તો મિથ્યા શ્રદ્ધા છે, પણ જ્ઞાનનો દોષ જ નથી એમ જો તમે લ્યો તો એ અજ્ઞાન નામ નહીં પામે, મિથ્યા જ્ઞાન નામ નહીં પામે. જ્ઞાનમાં પણ ભ્રાંતિ છે, શ્રદ્ધાનમાં મિથ્યા શ્રદ્ધાન છે, પણ જ્ઞાનમાં પણ ભ્રાંતિ છે. જ્ઞાન યથાર્થ વિવેક કરતું નથી, પરને સ્વપણે જાણી લે છે, પર પોતામાં નહીં વ્યાપતું હોવા છતાં પર પોતામાં વ્યાપે છે એવો ખોટો અનુભવ કરે છે, કે આ કડવું મને લાગ્યું એવો અનુભવ કરે છે, એ જ્ઞાન કરે છે. તો એ જ્ઞાનનો દોષ છે. એમાં પરતન્મય પણ, પરવેદક પણ અને પર અવલંબન પણ ઊભું થાય છે. આ ત્રણેય પડખેથી એનો દોષ છે જ્ઞાનનો. અને સમ્યક દ્રષ્ટિ જીવને પર સન્મુખપણાનો દોષ લાગે છે, ચંચળતા અને અસ્થિરતાનો ઉપયોગનો, ઉપયોગની અસ્થિરતા છે એ ઉપયોગનો દોષ છે, પણ તન્મય નથી થતો. કેમ કે એની પાસે વ્યાપક અવ્યાપકની જાતિ છે, અનુભવની જાતિ છે, કે ભલે પર પદાર્થ જણાય છે, પર પદાર્થની સન્મુખ થાય છે, અસ્થિરતા પૂરતું અવલંબન આવે છે, એટલું સ્વાવલંબન રહેતું નથી, પરસત્તા અવલંબનશીલ જ્ઞાન થાય છે, પણ એ મોક્ષ માર્ગ નથી, એ આત્માને સાધતું નથી, એ બંધને સાધે છે એમ એ જાણે છે સમ્યક દ્રષ્ટિ. એટલે એ ચિઠ્ઠીમાં એમ લીધું કે સમ્યક દ્રષ્ટિ જીવ પણ પરસત્તા અવલંબનશીલ જ્ઞાનથી જ્ઞાનને મોક્ષ માર્ગ કહેતા નથી. તો એ પરસત્તા અવલંબનશીલ જ્ઞાન તો સર્વજ્ઞ દેવને પણ જાણે છે સમ્યક દ્રષ્ટિનો, શાસ્ત્રનું અધ્યયન કરે છે ત્યારે શાસ્ત્રના શબ્દો આદિને પણ જાણે છે, પણ જેટલું એનું પર સત્તાનું અવલંબન છે, પર સન્મુખપણું છે, ચંચળતા છે જેટલી, એટલો એ જ્ઞાનનો દોષ છે. અને તે એક દોષ હોવાથી તેને મોક્ષ માર્ગ કહેતા નથી. હા, એ સ્વતંત્ર જ્ઞાનનો દોષ છે. ચારિત્રનો શ્રદ્ધાનો દોષ હારે સહકારી તરીકે ઉપચારથી જોડી શકાય, પણ નિશ્ચયથી વિચારો તો ગુણ સ્વતંત્ર પરિણમે છે. કોઈ ગુણને કારણે બીજો ગુણ પરિણમે છે એવું નથી. હા, અવિનાભાવિકપણું છે, નિમિત્ત નૈમિતિકપણું છે, કે શ્રદ્ધાન મિથ્યા હોય ત્યારે જ્ઞાન મિથ્યા જ રહે, જ્ઞાન મિથ્યા હોય ત્યારે શ્રદ્ધાન મિથ્યા જ રહે, એવું અવિનાભાવિપણું છે. એને નિમિત્ત નૈમિતિક સંબંધથી કારણકાર્ય કહેવાય છે, પણ નિશ્ચયથી વિચારો તો એમ નથી. પ્રત્યેક ગુણનું પરિણમન પોતાના યોગ્યતા અનુસાર એનો પર્યાય થાય છે. બીજા ગુણની યોગ્યતાને કારણે આની ગુણની યોગ્યતા નહીં લેવી જોઈએ પરિણમનમાં, એ નિશ્ચય છે એનો. એમાં તો શ્રદ્ધાનો તો મૂળ દોષ શું છે? નિશ્ચય શ્રદ્ધાનો દોષ તો એટલો છે કે એને શ્રદ્ધા દ્વારા સ્વસ્વરૂપને શ્રદ્ધવું જોઈએ, એ સ્વસ્વરૂપને શ્રદ્ધતો નથી, આ શ્રદ્ધાનો દોષ છે. ત્રિકાળી નિજ શુદ્ધાત્મ સ્વરૂપ એનું શ્રદ્ધાને એને હોવું જોઈએ એ નથી, એ જ શ્રદ્ધાનો દોષ છે. પછી જેટલા દોષોની પરંપરા છે જ્ઞાનમાં, ચારિત્રમાં અને શ્રદ્ધાનમાં, એ આના અભાવને કારણે છે. સ્વરૂપ શ્રદ્ધાના અભાવને કારણે છે, બીજું કાંઈ કારણ નથી. પણ એ બધું તો જ્ઞાન ચારિત્રમાં એનું નિમિત્ત લાગુ પડે છે, અને શ્રદ્ધાનમાં પછી કુદેવને શ્રદ્ધે અથવા સુદેવનો નિષેધ કરે અથવા કાંઈ પણ બીજું શ્રદ્ધે કે આ મને આનાથી સુખ છે, મને સુગંધથી સુખ છે, મને ફલાણાથી સુખ છે, મને ઠંડકથી સુખ છે, મને ગરમીથી સુખ છે, મને ખાવાથી સુખ છે, મને સુવાથી સુખ છે, એ બધું પછી જ્યાં જ્યાં એ શ્રદ્ધા કરે છે એ મૂળ આ ભાવ છે. એટલે અનંત સુખ સ્વરૂપ આત્મા એનું શ્રદ્ધાન નહીં હોવાથી પછી શ્રદ્ધા પણ ગમે ત્યાં ફટકે છે. એનું સામાન્ય સ્વરૂપ લઈએ તો એટલું જ છે ત્યાં, કે પરનું સ્વપણે શ્રદ્ધવું. જ્યાં એને પર વિષયમાં સુખ માન્યું ત્યાં પણ એને પરને સ્વપણે શ્રદ્ધું છે. જ્યાં એને કોઈ કુદેવાદીમાં પોતાના ઇષ્ટપણું માન્યું કે આ મને લાભ કરશે, આ મારા સુખના દાતાર છે, તો એને ત્યાં પરમાં સ્વપણું માન્યું. એવું જ એને સુદેવમાં માન્યું કે આ મને સુખ કરશે, તો એને પરમાં સ્વપણું માન્યું. એટલે એનું સામાન્ય સ્વરૂપ શું? કે એક ત્રિકાળી શુદ્ધાત્મ સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્ય કે અન્ય ભાવમાં પરમાં સ્વપણું શ્રદ્ધવું, તે શ્રદ્ધાનો વિપર્યાસ છે. જ્ઞાન છે, જ્ઞાન સ્વને સ્વ જાણે, એ આગળ સ્પષ્ટ કરશે કે મિથ્યા દ્રષ્ટિનું અને સમ્યક દ્રષ્ટિનું જ્ઞેય પ્રયોજન જ્ઞાન એક સરખું છે. એટલે જ્ઞેયમાં જોડાવાનું જ્ઞાન એક સરખું છે, કેમ કે સમ્યક દ્રષ્ટિ એ તે અસ્થિરતાવશ પરમાં જોડાય છે. એટલે જ્ઞેય પ્રયોજન એટલે અહીંયા જોડાવવું, વિશેષ કરીને જોડાવવું. જ્ઞેય પ્રયોજન જ્ઞાન તો બંનેનું સરખું છે મતિશ્રુતિ. ભેદ એટલો છે કે મિથ્યા દ્રષ્ટિ તન્મયપણે એને સ્વપણે જાણે છે ભ્રાંતિથી, અને સમ્યક દ્રષ્ટિ ભિન્ન રહે છે, પરને જાણતા પરને પર જાણે છે, સ્વને સ્વ જાણવાનું એનું ચાલુ રહે છે. એટલે પેલો અયથાર્થ જાણે છે, આ યથાર્થ જાણે છે, આ ફેર છે. એ જે સ્પષ્ટીકરણ આપશે જ્ઞાનના વિષયમાં.
થઈ જાય છે
નહીં, એનું કારણ શું કે એનું ચારિત્ર પણ એવું જ છે, એનું ચારિત્ર પણ નબળું છે, જ્ઞાન પણ નબળું છે, શ્રદ્ધાન પણ નબળું છે, એના બધા ગુણ છે, એવી જ યોગ્યતાથી પરિણમે છે. પછી એકમાં બીજાનો ઉપચાર કરો, એકમાં બીજાનો ઉપચાર કરવામાં વાંધો નથી સમજીને, પણ એક ગુણ બીજા ગુણરૂપ કાર્ય કરી જાય એમ કેવી રીતે બની શકે? એ તો સતત જ છે, પ્રત્યેક સમયે એનો ઉપયોગ અને પરિણતિ પરનો આશ્રય કરે છે. પ્રત્યેક સમયે એનો ચારિત્ર ગુણ પણ રાગાદી મોહાદી વિભાવ ભાવે પરિણમે છે. પ્રત્યેક સમયે એનું શ્રદ્ધાન પરને સ્વપણે શ્રદ્ધતું પરિણમે છે. મુખ્ય કારણ એટલે મૂળ કારણ લઈએ, મુખ્ય કારણ લઈએ તો મુખ્ય એમાં શ્રદ્ધાનો દોષ મુખ્ય છે. મિથ્યા દ્રષ્ટિને શ્રદ્ધાનો દોષ મુખ્ય છે. બે કહી શકાય, બે કહી શકાય, કહેવામાં દોષ નથી પણ સમજવું જોઈએ. કેમ કે અનુસાર કહેવું છે ત્યાં પણ ઉપચાર જ કરવો છે. ભૂલમાં તો શ્રદ્ધા જ્ઞાન તો સાથે જ કામ કરે છે, કોઈ વારાફરતી કામ કરે છે એવું નથી કે પહેલા શ્રદ્ધા કામ કરે છે ને પછી જ્ઞાન. બે ગુણ છે ને બે પ્રતિ સમય પરિણમે છે ને બે માં એક સાથે જ ભૂલ કરે છે. ભૂલે છે તો એ જ્ઞાનમાં ને શ્રદ્ધાનમાં બે માં એક સાથે ભૂલે છે, એક સાથે જ ભૂલે છે. પછી ઉપચાર થી આને અનુસરીને આ થાય છે, આને અનુસરીને આ થાય છે એમ કહેવામાં દોષ નથી. બે બે માં ભૂલ પોતપોતાની છે. વિભ્રમ કેમ? વિભ્રમ જ્ઞાનમાં થાય છે અને મિથ્યા તો શ્રદ્ધાનમાં થાય છે. વિભ્રમ જ્ઞાનમાં થાય છે અને બે એક સાથે કામ કરે છે. પારાફરતી કામ કરતા હોય તો એમ કહીએ કે પેલા આને આ કામ કર્યું ને એટલે પાછળથી આમ થયો. બસ શ્રદ્ધા જ્ઞાનની ઉદ્ભવ પહેલી ભૂલનો ચાલુ જ છે એના લીધે. હા બે ની ભૂલ છે, બરાબર બે ની ભૂલ છે, બે ની ભૂલ છે. એક વખત આ વિષય મિથ્યાત્વથી અજ્ઞાનથી આપણે ચર્ચીએ છીએ, આ જ વિષય સમ્યક્ત્વથી પૂજ્ય બેંસરીની સાથે પ્રત્યક્ષ ચર્ચામાં ચર્ચાયો કે શ્રદ્ધાને કારણે જ્ઞાન થાય છે કે જ્ઞાનને કારણે શ્રદ્ધા થાય છે. તો શાસ્ત્રમાં બંને વચન આવે છે, સમ્યક શ્રદ્ધા કે સમ્યક શ્રદ્ધાન પૂર્વક ઉપજેલું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે મતિશ્રુત. અને એવું પણ આવે છે કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે 17 ગાથામાં, જાણ્યા વિનાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા જેવું છે, સસલાના શિંગડા જેવું, આકાશના ફૂલ જેવું છે, જાણ્યા વિના કોને શ્રદ્ધું. અને નિશ્ચયથી તે જ્યારે અનુભવ આવે છે, નિર્વિકલ્પ અનુભવ, નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ જ્યારે આવે છે ત્યારે પણ જેવો અનુભવ અનુભવાય છે આત્મા, ત્યારે તે જ સમયે તેવી જ પ્રતીતિ થાય છે કે જેવો અનુભવાય છે તેવો જ હું, એવી જે નિર્વિકલ્પ પ્રતીતિ તેને શ્રદ્ધાન કહેવામાં આવે છે. એટલે અહીંયા એ પદ્ધતિ લીધી છે 17-18 ગાથામાં કે વેદ જ્ઞાન અનુભવમાં આવતા અનેક પ્રકારના ભાવો, ભેદભાવો એટલે અનેક પ્રકારના જુદા જુદા ભાવો, તેમાં આ જ્ઞાન તે હું એવા જ્ઞાનપૂર્વક ઉપજતું જે સમ્યક શ્રદ્ધાન, એવા જ્ઞાનપૂર્વક ઉપજતું જે સમ્યક શ્રદ્ધાન એને સમ્યક શ્રદ્ધાન સમ્યક્ત્વ કહેવામાં, સમકિત કહેવામાં આવે છે. તો ત્યાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, આ જ્ઞાન મુખ્યથી. પણ એમાં એક તર્ક ક્યાં ઊભો થાય છે કે જો તમે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કહો તો અનેક એવા જીવો તમને મળશે કે જે શાસ્ત્ર અનુસાર જાણપણું કરે છે. તો એમ નહીં, તો એનું 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 જ્ઞાન સમ્યક કેમ નથી? જેવું શાસ્ત્ર કહે છે એવું એ તમને કઈ બતાવે છે? બરાબર છે, અનુભવ નથી. હા એ તો બરાબર છે. એટલે શું છે કે ત્યાં એમ કહેવાય, સમજાવવું પડે છે કે એને અનુભવ નથી એ વાત તો સાચું, પણ એને શ્રદ્ધા નથી, જે કહે છે એમાં એને શ્રદ્ધા નથી. ત્યાં વધારે સ્પષ્ટ કરવા માટે શું કહેવું પડે કે એ જે વાત બતાવે છે, જે વાતમાં પોતાનું દ્રઢપણું બતાવે છે કે મને આમાં વિશ્વાસ છે, હું આ જ કહું છું, આમ જ હું કહેવા માંગ, ખરેખર એમાં એને શ્રદ્ધા નથી. એ એમ કહે છે કે આત્મા સ્વ પદાર્થ છે, પણ એની શ્રદ્ધા નથી એમાં. એટલે એને એમ કહેવાય છે કે ભાઈ એનું જ્ઞાન મિથ્યા શા માટે, શાસ્ત્ર અનુસાર છે છતાં મિથ્યા શા માટે, કે એનું શ્રદ્ધા મિથ્યાત્વ છે, મિથ્યાત્વ છે માટે. જોકે જગતમાં તો એ વાત અહીંયા બહુ જ ગુપ્ત છે. ગુરુદેવે આ વિશે ખોલ્યું, જગતમાં તો કોઈ શાસ્ત્ર અનુસાર બોલે એટલે જ્ઞાની થઈ ગયો. દરેક સંપ્રદાયમાં શું છે, શા માટે તે સંપ્રદાયના સાધુને કે વિદ્વાનોને કે પંડિતોને વિશિષ્ટ ગણવામાં આવે છે, કે એને એ તેના શાસ્ત્રો અનુસાર જાણવું છે, એની એ મોટાઈ છે. પણ તત્વદ્રષ્ટિ જીવ એવી રીતે સ્વીકાર કરતો નથી કોઈનો. તત્વદ્રષ્ટિ જીવ તો એનું શ્રદ્ધાન તપાસે છે. જો શ્રદ્ધાન ન તપાસે તો જ્ઞાનમાં ભૂલો પડી જાય, કેમ કે એને એમ જ લાગે જેવું શાસ્ત્ર કહે છે એવું આ કહે છે. પછી એને અનુભવ છે કે નહીં તો એ તમે કેવી રીતે જાણવાના છો, સાંભળનાર કેવી રીતે જાણવાના છો? એટલે એ બંને થી બોલાય છે, જ્ઞાન અનુસાર શ્રદ્ધાન, શ્રદ્ધાન અનુસાર જ્ઞાન, એમ કહેવાય છે. કહેવામાં દોષ નથી. બેમાંથી એક સાચું નથી. દ્રષ્ટિ તો એની મૂળ ભૂલ એટલા માટે કહેવામાં આવે છે કે એનો દ્રષ્ટિ શ્રદ્ધાનો પરિણમવાનો જે સ્વભાવ છે, એટલે દ્રષ્ટિ પોતે એક સ્વભાવ, એક શક્તિ છે, શ્રદ્ધાન પોતે એક શક્તિ છે, એક ગુણ છે, શક્તિ છે, એક ગુણ છે આત્માનો. અને ગુણનો જે ગુણ છે એ પ્રકાર જોઈને એને મૂળનું સ્થાન આપ્યું છે. આમ તો આત્માના અનંત ગુણ સરખા, કોઈ નાનો ને કોઈ મોટો છે એવું નથી. પણ દરેક ગુણની કાર્ય કરવાની જે પદ્ધતિ છે, પરિણમવાની જે પ્રકાર છે, સ્વભાવ છે, એ જોઈને એને જુદી જુદી ઉપમા આપે છે. એમાં શ્રદ્ધાના પરિણમને જોઈને એમ કહ્યું કે આ તો જેમ કોઈ મૂળ કામ કરે, આખા ઝાડને પકડી રાખવાનું કામ કોણ કરે? મૂળ કરે. ગમે તેવું વાવાઝોડું હોય, મોટું ઝાડ ઉથલી પડતું દેખાય ને નાનું ઝાડ ન ઉથલી પડતું દેખાય, એનું શું કારણ છે? મૂળ મની મજબૂતાઈ છે એ ઝાડની. મૂળની મજબૂતાઈ છે એમ શ્રદ્ધાની જે સ્વભાવ છે, શ્રદ્ધાનો જે સ્વભાવ છે, પરિણમવાનો જે ગુણ છે, ગુણનો ગુણ જેને કહીએ, એને મૂળની ઉપમા આપવી પડે છે. એટલે દંશણ મૂલો ધમ્મો એ સૂત્ર નાખ્યો આચાર્ય. બહુ ગંભીર વિષય છે, એને એને સમજવા માટે એના ઊંડાણમાં જવું જોઈએ. શ્રદ્ધાના અનુભવને તપાસવો જોઈએ. જ્ઞાનને શ્રદ્ધાનું પરિણમન બહુ સૂક્ષ્મ છે. જ્ઞાનને સૂક્ષ્મ કરીને શ્રદ્ધાના અનુભવને તપાસવો જોઈએ કે પ્રતિચિત શું છે, ત્યારે એ શ્રદ્ધા સમજાય એવું છે. જો શ્રદ્ધા સમજાય તો પછી અવળી નહીં ચાલે, એ સવળી ચાલશે. જે મિથ્યાત્વને જાણે તેને મિથ્યાત્વ ન રહે, આ નિયમ છે. કેમ કે એ તો ભૂલ છે, એટલે એને મિથ્યાત્વ રહેતો નથી. જ્ઞાનની તો મુખ્યતા એટલા માટે છે કે જ્ઞાન પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. શ્રદ્ધાને પણ જ્ઞાન જાણે છે. જ્યારે શ્રદ્ધા છે એ પોતાને નથી જાણતી અને જ્ઞાનને નથી જાણતી. એનું તો શ્રદ્ધવું એટલું કાર છે, કાં તો પરને સ્વપણે પકડે, કાં તો સ્વને સ્વપણે પકડે. સ્વને સ્વપણે પકડે તો એ સમ્યક છે, સ્વને છોડી દે તો એ શ્રદ્ધા તો કાર્ય તો કરશે, ગુણ છે એટલે પરિણામ છે. પરને સ્વપણે પકડવું, સ્વપણે પકડવું, સર્વસ્વપણે પકડવું પ્રતીતિથી. કોણ શકે છે કે જ્ઞાન વિચારી શકે છે? એટલે જ્ઞાનની ઘણી મુખ્યતા લીધી. બીજું, આખા અભેદ અનંત ગુણના અભેદ આત્મ સ્વરૂપને ઓળખવા માટે એક જ્ઞાન જ લક્ષણથી ઓળખી શકાય છે. આ એક પકડો પકડો જ્ઞાનને પકડો, શ્રદ્ધા હોળી થઈ જશે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે એ પણ એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યારે જ્ઞાનમાં મીઠ્યા શ્રદ્ધાનના કાળમાં પણ જ્યારે જ્ઞાનમાં જ્ઞાન લક્ષણથી સ્વભાવ અંશના આધારે સ્વભાવનો નિર્ણય થાય, જ્ઞાન સ્વભાવ જ્ઞાન સ્વભાવનો નિર્ણય જ્ઞાન લક્ષણથી જ્ઞાનનો પર્યાય કરે ત્યારે એને અનંત મહિમા ઉપજે છે. અનંત મહિમાવંત સ્વરૂપનો અનંત મહિમા ઉપજે છે. શ્રદ્ધા પૂરેપૂરી પોતાની પૂરી શક્તિથી ઊંધી પડી હોવા છતાં એને ઉઠલાવી નાખનાર આ નિર્ણય છે. એ શ્રદ્ધાને આખે આખી ઉઠલાવવાનું કામ આ જ્ઞાનનો નિર્ણય કરે છે. એટલે જ્ઞાનની મુખ્યતા લેવામાં આવે છે. બહુ સરસ આ અનુભવ વર્ણનમાં જ્ઞાનનો વિષય બહુ ચર્ચો છે અને આગળ જે લેશે ભાવ સ્વરૂપનો વિષય આવશે ત્યારે બહુ ચર્ચા કરશે. તો ગજબ કરી છે, ગ્રંથ નાનો છે પણ એને પોતાને તો બહુ સ્પષ્ટ છે વિષય લખનાર. એટલે તે જ્ઞેયને પોતારૂપ જાણે અથવા જાણે પણ નહીં, એનું વ્યાપક અવ્યાપકની જાતિનું ઠેકાણું નહીં હોવાથી તે જ્ઞેયને પોતારૂપ જાણે, વ્યાપ વ્યાપક ભાવે, અથવા કેટલા જ્ઞેયોને તો એ જાણે પણ નહીં. એટલું એની મર્યાદા છે, મતલબની તો મર્યાદા છે કે કેટલા જ્ઞેયોને જાણે, કેટલા જ્ઞેયોને ન જાણી શકે એવી પણ એની મર્યાદા છે. મિથ્યાત્વના જાણવામાં કુરૂપતા એટલે વિપરીતતા છે. મિથ્યાત્વ મિથ્યાત્વી છે એ જાણવાની અંદર વિપર્યાસ પણ એ જાણે છે, વિપરીત પણ એ જાણે છે. જેવું પદાર્થનું સ્વરૂપ છે એવું જાણતો નથી. વિપરીતતા સાધે છે, જાણતા આવે તો વિપરીતતા સાધે છે કે ભાઈ આ આ રંગ દેખાણો તો આ સારો છે, સારો નથી એવું નક્કી કરે છે. ભાણામાં તાવડી ઉપરથી ઉતરેલી રોટલી આવી તો કા ઠીક છે ને કા ઠીક નથી એમ કરી લઈએ, જાણી લઈએ છે. જાણતા જ જઈએ, માત્ર જાણવું રહેવા દઈને સાથે સાથે એને એને એનું જે વિશેષણ એને લાગુ ન કરી શકાય એવા વિશેષણપૂર્વક જાણે છે, એનામાં ઠીક અઠીક પણ નથી, છતાં પણ એવી રીતે એ જાણે છે. એ વિપર્યાસ છે. સમ્યક દ્રષ્ટિ પરને પર જાણે છે, સ્વને સ્વ જાણે છે. આ સમ્યક દ્રષ્ટિ પરને પણ જાણે છે અને સ્વને પણ જાણે છે. એમાં પરને જાણવાના કાળમાં પરને પર પણે જાણે છે અને સ્વને જાણવાના કાળમાં સ્વને સ્વપણે જાણે છે. સ્વપરને બંનેને જાણતો સમ્યક દ્રષ્ટિ સ્વને સ્વપણે જાણે છે અને પરને પરપણે જાણે છે. મિથ્યાત્વી ચારિત્રમાં પરને નિજરૂપ અવલંબે છે. અવલંબનનો જે ભાવ છે એ ચારિત્રમાં જાય છે. જાણવાની સાથે સાથે અવલંબન લે છે, આધાર લે છે, એનો આધાર લે છે, એ એનો ચારિત્રનો દોષ છે. મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્વી ચારિત્રમાં પરને નિજરૂપ અવલંબે છે, ત્યારે સમ્યક દ્રષ્ટિની નિજને નિજરૂપ અવલંબે છે. સમ્યક દ્રષ્ટિ છે એ પોતાનો આધાર ક્યારે છોડતો નથી, અને એનું કારણ ઉપયોગ પરવા જવા કાળે પણ નિજાવલંબનને છોડતો નથી. આ એની વિશિષ્ટતા છે, સમ્યક દ્રષ્ટિની વિશિષ્ટતા છે કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં જાય છે ખરો, ત્યારે પણ એ નિજને નિજરૂપ અવલંબે છે, પોતાના અવલંબનને છોડ્યા વિના એ પરમાં જાય છે. એટલે એને માત્ર અસ્થિરતાનો દોષ ગણાયો છે, અવલંબનનો દોષ એને લાગુ પડતો નથી. સમ્યક્તા એટલે સમ્યકપણું, સવિકલ્પ નિર્વિકલ્પ રૂપથી બે પ્રકારે છે. એટલે સવિકલ્પ દશામાં પણ સમ્યકપણું હોય છે અને નિર્વિકલ્પ દશામાં પણ સમ્યકપણું હોય છે એમ કેવું છે. સમ્યકપણું બંને અવસ્થામાં હોય છે એટલે બે સમ્યકતાના બે પ્રકાર છે એમ લીધું. પણ એમાં કહેવા એમ માગે છે કે સવિકલ્પ દશામાં પણ સમ્યકપણું હોઈ શકે છે અને નિર્વિકલ્પ દશામાં પણ સમ્યકપણું હોઈ શકે છે. સમ્યક દ્રષ્ટિ જીવને જઘન્ય જ્ઞાની એટલે નીચેના ચોથા પાંચમા છઠ્ઠા ગુણ સ્થાન વાળો જ્ઞાની, એ જઘન્ય જ્ઞાની લેવો, સાતમાંથી નહીં. સાતમાંથી જઘન્ય જ્ઞાની નથી, સાતમાં મધ્યમ જ્ઞાની છે અને બારમે તેરમે ઉત્કૃષ્ટ જ્ઞાની છે. એટલે વચ્ચેના ગુણ સ્થાન મધ્યમ જ્ઞાન, જઘન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ એમ લઈએ તો, જ્યાં સુધી બુદ્ધિપૂર્વકની સવિકલ્પ દશા વર્તે છે એટલી અસ્થિરતા છે ત્યાં સુધી તે જઘન્ય જ્ઞાની છે. સાતમે આઠમે નવમે દસમે જે કાંઈ નિર્વિકલ્પ સ્થિતિ રહી છતાં પણ અંદરમાં પરિણતિ, સૂક્ષ્મ પરિણતિ, જે અર્થથી અર્થાંતર, ગુણથી ગુણાંતર, પર્યાયથી પર્યાયાંતર, એવું જે અસ્થિરતાનો અબુદ્ધિપૂર્વકનો જે રાગ સહિતનું પરિણમન છે એને જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા લીધી છે. પ્રવચન સાર ત્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ છે, ઉપયોગ સ્વરૂપમાં સ્થિર છે, છતાં એની જ્ઞાનની પરિણતિનો એક અંશ જ્ઞેયથી જ્ઞેયાંતરમાં જાય છે તેને જ્ઞપ્તિ પરિવર્તન કીધું છે. એટલી અસ્થિરતા છે ત્યાં, પૂર્ણ સ્થિરતા નથી બારમામાં જે છે, તો એ મધ્યમ જ્ઞાની છે. જ્ઞાની કહો કે સાધક કહો, અહીંયા જઘન્ય સાધક, મધ્યમ સાધક અને ઉત્કૃષ્ટ સાધક. નવમા સુધી હા, નવમા દસમામાં બધા મધ્યમ જ્ઞાની છે, મધ્યમ સાધક. જઘન્ય જ્ઞાની તે પરજ્ઞેયને અવ્યાપક પરરૂપપણે જાણી પોતાને જાણન રૂપે વ્યાપક જાણે તે તો સવિકલ્પ સમ્યકતા. હવે સવિકલ્પ દશામાં સાધક જીવ જઘન્ય સાધક કેવી રીતે પરિણમે છે કે પરગ્નિને અવ્યાપક પરરૂપપણે જાણે છે, ઉપયોગ એનો પર પદાર્થમાં જાય છે ત્યારે તે પરને પર રૂપે જાણે છે, અને એમાં મારું જ્ઞાન વ્યાપતું નથી એવું પણ એવો પણ અનુભવ કરે છે. અનુભવોને જાણવું બે એનું ચાલુ છે, તેમાં પર પદાર્થને જાતા ઉપયોગ પર પદાર્થમાં જતા ઉપયોગ પર પદાર્થમાં જાય છે ત્યારે તેને હું અનુભવતો નથી, એમાં એને એમાં હું વ્યાપતો નથી, એ મારામાં વ્યાપતું નથી એમ જાણે છે, અને તે પર પદાર્થ છે એમ જાણે છે. જેમ એક માણસ આપણે તકતેશ્વરની ટેકરી છે અથવા ઊંચી જગ્યા ઉપર ક્યાંય ઊભો રહીને રસ્તા ઉપરના ટ્રાફિકને જાણે તો એમાં જાણવામાં કાંઈ મારું છે એમ બધું જાણી લે છે, પણ એમાં એને એનું ઘર દેખાય ત્યારે એમ જોયું છે કે આ સેંકડો ઘર દેખાય છે એમાં આ મારું ઘર છે એમ કહે છે. સ્કૂલના મેદાનની અંદર 50-100 છોકરા રમતા હોય, પોતાના છોકરાને જાણે ત્યારે આ મારો છે, બાકીનાને જાણે છે એમાં આ મારા નથી એમ જાણે છે. વિકલ્પ એવો કર્યા વિના પણ, એવો વિકલ્પ નથી કરવો પડતો એમ જ જાણે છે. એવી રીતે વિકલ્પ કર્યા વિના જઘન્ય જ્ઞાની પરજ્ઞેયને પરરૂપે જાણે છે અને પોતે એમાં વ્યાપતો નથી એવો અનુભવ કરે છે. અવ્યાપકપણાનો એમાં અનુભવ કરે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ પરમાં વ્યાપી વ્યાપક ભાવે જાણવું કરે છે. એને એમ થાય છે કે આ ઠંડી મને લાગે છે, મારામાં ઠંડીનો પ્રવેશ થાય છે એવો એને અનુભવ થાય છે. એ વ્યાપક થઈને જાણે છે. એમાં પરને સ્વપણે જાણે છે, પરનું પરમાં પરપણું એને રહેતું નથી. બહુ સારી સ્પષ્ટતા કરી છે કે જઘન્ય જ્ઞાની પરજ્ઞેયને અવ્યાપક પર રૂપે જાણી, પોતાને જાણન રૂપે વ્યાપકપણે જાણી, જાણન રૂપે ને પોતામાં વ્યાપકપણે જાણે, આવું એક સાથે પોતાનું પોતામાં વ્યાપકપણું પરમાં અવ્યાપકપણું એમ એક સાથે પરનું પરપણું ને સ્વનું સ્વપણું એવું જે જણાય તો તે સ્વવિકલ્પ સમ્યકતા છે. હવે જ્યારે આ પ્રકારે જેનું જે સમ્યક જ્ઞાન જાણવાનું કાર્ય કરે તે સમ્યક જ્ઞાનમાં પરનું પરપણે જણાતા જ મુખ્યતા આવતી નથી. જેમ પોતાનો છોકરો કાળો કુબડો છે, બીજાનો છોકરો બાજુમાં ઉભેલો રૂપાળો છે, તો એને જે પોતાના દીકરામાં રસ છે એટલો એથી વધારે સારો દેખાતો કોઈના દીકરામાં રસ આવે છે, એનો અર્થ શું થાય છે કે એની મુખ્યતા જ્યાં સ્વપણો થાય છે ત્યાં છે. સારું છે જો મુખ્ય થતું હોય તો આવું ન બને, બે લડશે તો પક્ષ કોનો કરશે, બે છોકરા લડશે તો પક્ષ કરશે પોતાના દીકરા, લડે ને મારામારી આવે તો પોતાના દીકરાને વાગી ન જવું જોઈએ એવો એને ભાવ આવશે. જ્યારે સ્વપરજ્ઞને જાણતા સ્વને સ્વપણે જાણે અને પરને પરપણે જાણે ત્યારે આપોઆપ છદમસ્ત સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં પરની ગૌણતા અને સ્વની મુખ્યતા રહ્યા કરે છે. એ આપોઆપ છે. કોઈ પણ છદમસ્ત જીવનું જ્ઞાન એવું ન હોય કે કોઈ એકને મુખ્ય કરે અને બાકીના બધાને ગૌણ કરે, એવું તો કોઈ સમ્યક દ્રષ્ટિ જીવનું જ્ઞાનનું પરિણામ જ નથી. છદમસ્તના જ્ઞાન પરિણામનો આવો એક સ્વભાવ છે કે મુખ્ય ગૌણ પણ કરવું. બધે છદમસ્ત એટલે 12મા ગુણસ્થાનથી નીચે બધા, એના જ્ઞાન પરિણામમાં કોઈ એકને મુખ્ય કરે છે અને બાકી બધાને ગૌણ કરે છે. કોને જીવ મુખ્ય કરે છે, કયા જ્ઞેયને મુખ્ય કરે છે કે જેમાં સ્વપણું એને થાય એને મુખ્ય કરે છે. તો અહીંયા એ કહ્યું કે સવિકલ્પ સમ્યકતામાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ પરજ્ઞેયને જાણતા પરને પરપણે જાણે છે અને સ્વને સ્વપણે જાણે છે. તો કહેવાની જરૂર નથી કે સ્વની એની મુખ્યતા રહે છે અને પરની એને ગૌણતા થઈ જાય છે, કેમ કે સ્વ જ મુખ્ય થાય, પર કોઈ દિવસ મુખ્ય થઈ શકે નહીં. બીજું કે જે પોતાને જ જાણન રૂપે, બીજું એટલે નિર્વિકલ્પ વાત લેવી છે. પહેલી વાત લીધી સ્વવિકલ્પતાની, હવે નિર્વિકલ્પતાની વાત લેશે કે બીજું જે પોતે પોતાને જ જાણન રૂપે પોતાને જ વ્યાપે વ્યાપક જાણ્યા કરે તે નિર્વિકલ્પ રૂપ સમ્યકતા છે. જે ઉપયોગ પર પદાર્થમાં જતો હતો તે નહીં જતા, વ્યાપી વ્યાપક ભાવે પોતાના સ્વરૂપને અવલંબીને, ચારિત્રમાં પણ પોતાના સ્વરૂપને અવલંબીને પોતાને જ જાણવાનું પરિણમે, આત્માને જ અનુભવવામાં લાગી જાય અને પોતાના પૂરા પ્રદેશમાં વ્યાપ વ્યાપક ભાવે પોતાનો અનુભવ કરે, ત્યારે તેને નિર્વિકલ્પ રૂપ સમ્યકતા કહેવામાં આવે છે, અથવા એ સમ્યકની નિર્વિકલ્પ દશા છે. સવિકલ્પ દશા બંધ થઈને નિર્વિકલ્પ દશા થઈ તે નિર્વિકલ્પ રૂપ સમ્યકતા છે. આમ જઘન્ય જ્ઞાનીની બે પ્રકારે દશા થાય છે, છઠ્ઠા ગુણ સ્થાન સુધી બે પ્રકારે દશા છે, નિર્વિકલ્પ સમ્યકતા અને સવિકલ્પ સમ્યકતા. છઠ્ઠું ગુણ સ્થાન તો એકલું સ્વિકલ્પ સમ્યકતાનું છે, જો ચોથામાં સ્વિકલ્પ ને નિર્વિકલ્પ બે સ્થિતિ ચોથા ગુણ સ્થાનની હોય, પાંચમા ગુણ સ્થાનમાં સ્વિકલ્પ પણ દશા હોય અને નિર્વિકલ્પ પણ દશા હોય, જ્યારે છઠ્ઠા ગુણ સ્થાનમાં એકલી ઉપયોગની સ્વિકલ્પ દશા જ હોય છે. નિર્વિકલ્પ દશા થાય ત્યારે એ સાતમા ગુણ સ્થાનમાં આવે છે. સાતમા ગુણ સ્થાન અને એથી ઉપરના ગુણ સ્થાનમાં ક્યારે પણ સ્વિકલ્પ દશા ઉત્પન્ન થતી નથી. છઠ્ઠું એકલું નિર્વિકલ્પ સ્વિકલ્પનું ગુણ સ્થાન છે અને તે ગુણ સ્થાનમાં સાધુને મુનિને પોતાના ગુણ સ્થાન અનુસાર બાહ્ય પ્રવૃત્તિના વિકલ્પ હોય છે. પરિણમનમાં પ્રવૃત્તિ તો જે મન વચન કાયાની પૂતગળની થવાની હોય તે થાય છે અને તે ગુણસ્થાનની મર્યાદાને છોડીને તો થતી નથી, પણ કોઈ વખત અસ્વસ્થ હોય તો જે વિકલ્પ હોય એ પ્રકારે એની પૂરેપૂરી પ્રવૃત્તિ શરીરની કે કાયાની ન થઈ શકે, એટલું બોલવું હોય તો બોલવાની ન થઈ શકે, કેમકે એ પૂતગળના પરિણામ તો એને આધીન નથી ને, પણ એથી બહાર એની મર્યાદા બહાર કોઈ પ્રવૃત્તિ થતી નથી. વિકલ્પ છે એ મર્યાદિત થઈ જાય છે, મુનિને મુનિ દશાને તોડે એવા કોઈ વિકલ્પ હોઈ શકે નહીં, અને હોય તો એને મુનિ દશા હોય એમ બની શકે નહીં. એ રીતે નિર્વિકલ્પ સમ્યકતા છે કે જે પોતે પોતાને જ, એટલે એ સિવાય કોઈ એના જ્ઞાનમાં બીજું જ્ઞેય નથી એમ લેવું છે, ત્યાં પોતાને જ એમ કહીને એ સિવાય જ્ઞાનમાં ઉપયોગમાં કોઈ બીજું જ્ઞેય નથી. બીજું જ્ઞેય નથી એટલે શું, કે નિર્વિકલ્પ દશાના કાળમાં કોઈ શરીરને સ્પર્શ કરે અરે કોઈ શરીરને છેદે ભેદે તો પણ એના જ્ઞાનમાં તે ઉપયોગથી જાણી શકતો નથી, કેમ કે પહેલા લીધું ને એક કાળે એકને જાણે, આવી ગયું ઉપર, એક કાળે એકને જાણે, પાંચમી લીટી, એક એક ઉપયોગ પરિણામ એકને જ દેખે જાણે, એક કાળે બેને ઉપયોગથી ન જાણી શકે. જ્યારે નિર્વિકલ્પ ઉપયોગ સ્વરૂપમાં લાગ્યો ત્યારે બાજુમાં રહેલા શરીરથી માંડીને કોઈ જ્ઞેયને ન જાણી શકે, એને કોઈ મારે તો એને ખબર ન પડે, એ ક્ષણે એને ખબર ન પડે, તો એને ખબર પડે, પણ એને એ ક્ષણે ખબર ન પડે. પરનું જાણવું કેમ થાય, આનંદ પર છે, તર્ક તો થાય એવું છે કે જીવના ગુણનો એમ કે જ્ઞાન ગુણ છે એ તો સપર પ્રકાશક છે, હવે વ્યાપી વ્યાપક ભાવે જ્યારે એને પરને જાણ્યું, એમ તો લબ્ધમાંય ઘણું પરનું એક્વાયર્ડ નોલેજ છે જ ને, લબ્ધનું પરનું જ્ઞાન નથી. સાતમા આઠમા નવમા દસમા ગુણ સ્થાને ક્યાં ઉપયોગ પરમાં જાય છે, પણ એ તો પકડી શકાય એવું નથી, એટલે અહીંયા પકડી શકાય એવું લીધું આચાર્ય દેવે, કે જેવો જ્ઞાન જ્ઞાનને પણ જાણે છે ને જ્ઞાન આનંદને જાણે છે. એ સમજી શકાય એવો વિષય લીધો. પણ નીતિ જ્ઞાન તર્જ્ઞપ્તિ પરિવર્તન ક્યાંથી કાઢ્યું? ઉપયોગ તો છે નહીં, પણ ઉપયોગ તો સ્વરૂપમાં સ્થિર છે. તો અબુદ્ધિપૂર્વક નો જે પરિણામ લીધો એ ત્યાં જ્ઞપ્તિ પરિવર્તનમાં લીધો, એમાં એને અસ્થિરતા લીધી. વળી જે એક વાર એક જ સમયમાં સ્વને સર્વસ્વપણે જાણે તથા સ્વરપર સર્વપરને પરપણે જાણે, ત્યાં ચારિત્ર પરમ શુદ્ધ છે, પરિપૂર્ણ જ્યાં યથાખ્યા ચારિત્ર થયું અને કેવળ જ્ઞાન થયું અરિહંત દશામાં, ત્યાં એક જ વારે એક જ સમયમાં સ્વને સર્વસ્વપણે જાણે એટલે પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ જાણે, સ્વપણે નિરવશેષપણે, તથા સર્વ પરને જગતના તમામ સમસ્ત પદાર્થોને પરપણે જાણે, એક જ સમયમાં સ્વને પણ પૂરેપૂરા જાણે સર્વ પરને પણ પૂરેપૂરા જાણે, ત્યાં ચારિત્ર પરમ શુદ્ધ છે. ત્યાં પરમ શુદ્ધ ચારિત્ર છે, ત્યાં કોઈ ચારિત્રનો દોષ પણ રહે એવું બનતો નથી. એમ કહીને એ કહ્યું કે પર જ્ઞાનમાં જણાય છે માટે દોષ છે એ વાત નથી, ચારિત્ર પરમ શુદ્ધ છે. પરને જાણતા જો દોષ જ થતો હોય તો એ વાત જાણવાને કારણે નથી, એ ચારિત્રને કારણે છે. એકાંત નિયમ નથી, જાણવાને કારણે દોષ થાય. તો અહીંયા ચારિત્ર પરમ શુદ્ધ છે, પૂરેપૂરું પરને જાણે ત્યારે ચારિત્ર પરમ શુદ્ધ છે એમ લે છે. તે સમ્યક્તાને પરમ સર્વથા સમ્યક્તા કહીએ, ત્યાં તો તેને પરમ સર્વથા સમ્યક્તા કહીએ. તે કેવળ દર્શન અને જ્ઞાન પર્યાય એટલે કેવળ જ્ઞાન પર્યાય વિશે હોય છે. તે કૈવલ્ય દશામાં એ વાત છે કે જ્યાં સ્વને સર્વ સ્વપણે જાણે છે, સર્વ પરને પરપણે જાણે છે અને ત્યાં ચારિત્ર શુદ્ધ હોય છે. પણ ત્યાં પરને જાણતા પરનું અવલંબન હતું નથી, પરિપૂર્ણ નિજાવલંબનમાં રહીને, પૂર્ણ નિજાવલંબનમાં નિજ અવલંબનમાં રહીને પરનું જાણવું થઈ જાય છે. આમ તો જ્ઞાનમાં પરનું જાણવું થઈ જાય છે, પણ આ એમ કે છે કે ના હું કરું છું તો થાય છે, આ એનો મિથ્યા અભિપ્રાય છે. જે સહજ છે એને કરવું શું? સહજ થતું હોય એને કરવું શું? અને જે થઈ શકતું ન હોય એને કરવું શું? પ્રશ્ન રહેતો નથી. કર્તૃત્વનો અભિપ્રાય જ મિથ્યા છે, ભૂલ વાળો છે. વસ્તુના સ્વરૂપની એને ખબર નથી એટલે એને એમ થાય છે કે આમ કરું ને આમ કરું. એ સોમાય કરવાપણાનું છું એને જોર છે અને પરમાય એને કરવાપણાનું જોર પછી આવી જાય છે. પણ ખરેખર સ્વ પરનું જાણવું પણ સહજ છે. સ્વપ્રકાશક પૂછ્યું ને કે ત્યાં પર પ્રકાશક શું, કે વિકલ્પ વિના ત્યાં એમ જાણ્યું કે વ્યાપી વ્યાપક ભાવે હું મારો અનુભવ કરું છું. ત્યાં અનાદિનો મારામાં જે પરનો અનુભવ હતો, પણ આમાં તો કોઈ પર છે જ નહીં, હું એકલો જ છું, એટલે પોતાનું સ્વરૂપ પરના અભાવ સ્વરૂપે છે, પોતાનો સ્વભાવ પરના અભાવ સ્વભાવે છે એનું જ્ઞાન થાય છે. પરનું જ્ઞાન થયું કે ન થયું? કે ન થયું? સ્વમાં પરનું જ્ઞાન આવી જ જાય. આ સ્વ છે એમ જાણ્યું, સ્વને સ્વપણે જાણ્યું, તો એમાં પર નથી, આ સ્વતે પર નથી એમ એનું જ્ઞાન આવી જ જાય છે. સ્વ પર પોતે સાપેક્ષ છે. સ્વનું સ્વપણે જાણવું અનુભવવું એમાં પરનો અનુભવ નથી, એમ પરનું જ્ઞાન આવી જ ગયું એની અંદર. પરનું જ્ઞાન કેમ ન આવ્યું? સ્વપર પ્રકાશક પણ જાણવું એ સ્થૂળ વિચાર છે સ્વપર પ્રકાશકપણાનો. સ્વપ્રકાશકપણાનો સૂક્ષ્મ ભાવ આ છે કે સ્વસ્વપણે છે ને એમાં કોઈ પર નથી, એવું જે જ્ઞાન સ્વના જ્ઞાનમાં પરનું જ્ઞાન નિહિત છે, સમાવિષ્ટ થયેલું જ્ઞાન છે, કે હું શુદ્ધ એકલો જ છું, પોતાના એકત્વનું જ્ઞાન થયું, ત્યાં પરના અનેકત્વનું જ્ઞાન એની અંદર સાથે છે, એ એકાંત જ્ઞાન અનેકાંત જ્ઞાન સહિત છે, અસ્થિધર્મનો અનુભવ થયો તો એને નાસ્તિનું જ્ઞાન થયું, આમાં બધાની નાસ્તિ છે, મારા સિવાય બધાની નાસ્તિ છે, આવું અસ્થિ નાસ્તિને અનેકાંત અમૃત કહેવામાં આવ્યું છે, એને ત્યાં અમૃત કીધું છે, અનેકાંત જ્ઞાનને ત્યાં અમૃત કીધું છે, કેમ કે ત્યાં આનંદ અમૃતને પીએ છે, એવા સ્વરૂપ અસ્તિત્વના અનુભવના કાળે, અનુભવ જ્ઞાનના કાળે આનંદનો અનુભવ કરે છે, તો એ અનેકાંતિક જ્ઞાનને અમૃત કહેવામાં આવ્યું છે, ખરેખર ત્યાંથી અમૃત કાઢ્યું છે, એમ છે. Thank you.